Govindam Braj Govindam Govindam Bhaja Moḍhamate Prapte Sannihite Marane Nahi Nahi Rakshate Dukruya Karane Bhaja Govindam Bhaja Govindam Govindam Bhaja Nagam Trushnam Ursad Buddhim Manasi Vitrushnam Yallabhase Nij Karmopatam Vittam Tena Vinodaya Chittam Vajago Bhaja Govindam Govindam Bhaja Moḍhamate
Bhaja Govindam Bhaja Govindam Govindam Bhaja Moḍhamate Moḍha Jahihi Dhanagam Trushnam Bijo Shlok Chhe Moḍha Jahihi Dhanagam Trushnam Kuru Sad Buddhim Manasi Vitrushnam Yallabhase nij karmopatam vittam tena vinodaya chittam. Dhanane trushna temaj buddhi ne sadbuddhi ena vishe apne vato sambhali. Niche ni biji line che ena upar vato chalavani che. Thodi chali che, thodi chalavani che. એ બીજી પંક્તિ શું છે? યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્ત. યલ્લભસે એટલે જે કંઈ મળે શેનાથી? નિજ કર્મોપાતમ, પોતાના કર્મના પ્રમાણમાં, પોતાના કર્મ પ્રમાણે જે મળે એ દ્રવ્યથી હે જીવ તું સંતોષ રાખ. એટલું જ નહીં પણ વિનોદય ચિત્તમ, ચિત્તથી પ્રસન્ન રહે, અંદરથી પ્રસન્ન રહે, ખાલી ઉપરથી સંતોષ એવું નહીં. હશે એમ કરીને આપણે ઉપરથી ટાળી દઈએ તો એને આશ્વાસન કહેવાય, સંતોષ ન કહેવાય. સંતોષ એટલે સંતોષ. પણ શબ્દ સમજવા જેવો છે, નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસાર જે મળે એ દ્રવ્ય સંપત્તિથી, સુખ સુવિધાઓથી તું સંતોષ રાખ. પોતાના કર્મ અનુસાર, આમ સીધો સાદો અર્થ તમારા મનમાં શું સ્ફુરે? કોઈ એમ કે ભાઈ પોતપોતાના કર્મ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો, તમને અર્થ શું સૂજે? કયો જી શું સૂજે? પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ મળે એમ આપણે એ જ અર્થ આવે ને સીધે સીધો. આપણે એમ કહીએ ભાઈ કર્મ પ્રમાણે જે મળ્યું એમાં રાખો ને સંતોષ, એનો અર્થ શું? પ્રારબ્ધ પ્રમાણે જે મળે, ભાગ્યમાં જે છે જેટલું મળે એટલે સંતોષ મારો. આ હકીકતે આ લાઈનનો સીધો સાધો પર્ટિક્યુલર અર્થ એ જ છે, પણ આજના બહુ ભણી ગયા, થોડું કંઈક વિચારતા થઈ ગયા, ક્રાંતિકારીના લેબલ લઈ લીધા, એ બધાને આવી બધી વસ્તુ ન ફાવે એટલે એનો અર્થ ટ્વિસ્ટ કરે. એમ કહે કે ભાઈ નિજ કર્મ અનુસાર એટલે પોતાના શ્રમ પુરુષાર્થથી જે કાંઈ મળે એમાં સંતોષ માનો. એટલે એ સમજવા જેવું છે, એટલે આપણે એના ઉપર પહેલાં વાત કરીએ છીએ, એટલે એ લોકોને એમ ન થાય કે આ બહુ જૂનવાણી વાતો કરે છે. બાકી તો ગમે એટલું કરીએ તો જૂનું જીવીએ છે ને, આપણે ક્યાં નવું જીવીએ છે? પોતાના કર્મ અનુસાર પુરુષાર્થ અનુસાર જે મળે એમાં સંતોષ માનો. વાત એ સાચી છે. પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખ. એ શ્રમ પુરુષાર્થ એ સમજવા જેવો છે, ન સમજીએ તો બહુ મોટી ગરબડ થાય. એટલા માટે પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ માનો. તો શ્રમ તો ચોર પણ કરે છે, ઓછી મહેનત કરે છે. હજી એમ કે ભજગોવિંદમાં કહ્યું છે કે પોતાના પુરુષાર્થ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો. તો કેટલો મોટો અનર્થ થઈ ગયો. અને ચોરને તો કેવો શ્રમ, આખી રાત રખડવાનો. આપણે તો નિરાતે સૂઈ જાય અને હાથમાં મોત લઈને ફરે. દિવસે આપણે હાથ નાખતા ડરીએ, એમાં હાથ નાખે જાનના જોખમે, કોઈ કાપી નાખે, ગોળીએ વીંધી દે. આ લૂંટારાઓ જે ફરતા હોય છે તે માથું મૂકીને જ કામ કરે છે, એનો શ્રમ કેટલો. અંધારી રાતમાં રખડવું, શિયાળાની કડકડતી ટાઇટમાં ફરતા હોય. મુંબઈથી તમે બેઠા હો ને ખબર પડી જાય કે તમારી પાસે 1-2 લાખ રૂપિયા છે, ત્યાંથી પાછળ ફરતો ફરતો છે ક્યાંય આવે ગઠિયાઓ, પણ તમને છોડે નહીં. શ્રમ ઓછો કઈ હવે, એટલે અર્થ સમજવો પડે ને, નહીતર બહુ ઊંધું ચૂતું થઈ જાય કે ભાઈ શ્રમ શ્રમ એટલે શું. એમ ખોટા કેસ લઈને લાખો રૂપિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે જ્યાં ત્યાં લડનારા કરોડો બનાવે છે, સાવ ખોટા કેસ હોય એને જીતાડે છે, તો એ વકીલ એડવોકેટ કે ઓછો શ્રમ કરે છે? મગજ ફેરવી નાખે એવા કામ કરે તો એને આપણે શ્રમ કહીશું કે એ પ્રમાણે મળે એ બરાબર છે? અને એ સંતોષ લે કે ના, આપણે તો પુરુષાર્થ પ્રમાણે લઈએ છીએ એમાં શું. ભેળસેળ કરનારા હોય છે એ એક જેટ બ્રાન્ડ જેવું બ્રાન્ડેડ બનાવવું કેટલો શ્રમ. નકલી વસ્તુ બનાવનારા કેટલી ચોકસાઈ રાખે. બધા શ્રમ ઓછો નથી કરતા, એટલે શ્રમને સમજવો પડે કે શ્રમમાં શું કહેવા માંગે છે, પુરુષાર્થમાં શું કહેવા માંગે છે. મુંબઈથી શેઠ નીકળેલા યાત્રાએ, ફેમિલી બેઠેલો, 4-5 સભ્યો પોતાના કુટુંબના, ગાડી લઈને નીકળે. હવે એમાં થોડા કાચા પાકા રસ્તાએ આવે, એક ખાડો આવ્યો ને એમાં ગાડી ખૂંચી ગઈ. કાદવ કીચડ વાળો ખાડો, એમાં ગાડી ખૂંચી ગઈ. હવે વ્હીલ અડધા પોણા ખૂંચી ગઈ, ગાડી નીકળે જ નહીં ને. એમ્બેસેડર, ફિયાટ કે કોઈ પણ આવી ગાડી તો નીકળે જ નહીં. અને શેઠિયા બીજું જોર કરી શકે શું? ખૂબ મથે પણ કાંઈ થાય નહીં. છેટે જોયેલું ને તો એક ઝાડની નીચે 4-5 જણા બેઠા હતા, એટલે તરત ઉઠીને આવ્યા. શું છે શેઠજી? ગાડી ફસાઈ ગયા. કંઈ વાંધો નહીં, જરાય ડરવા જ જરૂર નથી, અમે કાઢી દઈશું. મારા એવા લોઠા એ 4-5 જણા વળગ્યા, ચારે ખૂણે ગાડીને પકડી. એક જણો નીચે ગીર્યો, માથું માર્યું, નાને ઉપાડી આખી ગાડી ઊંચકીને બહાર કાઢી નાખી. શેઠજી ખુશ બહુ થયા, બધાને 100-100 રૂપિયા આપ્યા. સારું થયું, મદદ કરી. ક્યાં રહ્યો છો? આજુબાજુ જ રહીએ છીએ. ઠીક છે, શું કામ ધંધો કરો? બસ આ જ. આ જ કામ કરીએ છીએ. આ ખાડો અમે જ કર્યો છે, પછી પાણી અમે જ નાખ્યું છે, કીચડ અમે જ કર્યો છે, અને પછી અમે બેસીએ ઝાડની નીચે. કોઈ ગાડી આવે ની રાહ જોઈએ, કાઢી દઈએ. આ તમે સામેથી 100-100 આપ્યા, નહીતર અમે માગીને લઈ લઈએ. આને શ્રમ કહેશો? એટલે શ્રમ એટલે શું? નીતિપૂર્વકનો, ધર્મપૂર્વકનો, સમાજને ઉપયોગી, સચ્ચાઈપૂર્વકનો શ્રમ પુરુષાર્થ કરે અને જે મળે એમાં જે સંતોષ માને, એ ધર્મ માર્ગી માણસ છે. ખોટું નહીં કરી, કારણ કે ખોટું કરનારા શ્રમ કરે છે. ઉત્તર પ્રદેશના એવા ઇલાકામાં એમાં તમે જાઓ ને, તમને લૂંટે ને, નિકાલ સાથે નિકાલ. એટલે ઓલો બિચારો ભાઈનો મારો રૂપિયા રોકડ રકમ ઘરેણા બધું કાઢે, જેમ કાઢતો જાય એમ પેલા મારપીટ કરતા જાય. એટલે પેલો કે ભાઈ તમે આપી જ દઉં છો, મારપીટ શું કામ કરો છો, હમ મુફત કા થોડી લેતા, મહેનત સી લેતે, મારપીટ કરે ને મહેનત કી. હવે એનો હશે ને એનો અંદાજ હશે ને કે આપણે મફત નો લેવું, મહેનત કરીને લેવું, તો મારપીટ કરે એને મહેનત ગળે. એ કોઈ શ્રમ નથી, શ્રમ એટલે નીતિપૂર્વક પ્રામાણિક સત્ય ધર્મમય સમાજ ઉપયોગ, સમાજ જેને સ્વીકારે એવો શ્રમ. પણ એમાંય પાછું આ વિશે આપણે આગલા પ્રવચનમાં થોડી વાતો કરેલી છે કે અનિતિથી કંઈ ન લેવું, એ તમને યાદ હશે. પણ એમાં થોડું વિશેષ કે અનિતિનું તો ન લેવું, પરંતુ હકનું જ લેવું, અણહકનું ન લેવું. અણહકનું એટલે તમે એમ સમજો કે અનિતિનું છે એમ, પણ એમાં થોડો ભેદ છે, એટલે આ વાત સમજવા જેવી છે. આપણે કે અણહકનું નથી લેતા, એનો અર્થ એ થયો કે અનિતિનું નથી લેતા, એવો અર્થ થયો ને. પણ થોડું સમજવાનું છે, હકનું લેવું, અણહકનું ના લેવું. એટલે ખાલી અનિતિનું ન લેવું એવું નહીં. સમજો, એક શેઠજીએ પોતાને કંઈ કામ હશે એટલે એક મજૂરને પોતાને બંગલે બોલાવ્યો, અને પેલા મજૂરે બધું કામકાજ કર્યું, આખો દિવસનું બધું જે કંઈ હશે સાફ સફાયા તે બધું કામ કર્યું. અને શેઠની પેલા મજૂરની ચોકસાઈ, કામની ચપળતા, સ્વચ્છતા એ બધી જોઈને શેઠ બહુ રાજી થયા. પેલા મજૂરને સાંજ પડે 500 રૂપિયા આપ્યા. ખોટું છે કશું? કશું ખોટું છે? પેલા મજૂરે એમાંથી 200 રૂપિયા લીધા, 300 શેઠને પાછા આવ્યા. શેઠે કહ્યું કેમ એવું કર્યું? મારું મહેનતાણું સાહેબ આટલું થાય, 200 રૂપિયાનું થાય, મારે મારી નોર્મલ મજૂરી આટલી જ ચાલે, 300 રૂપિયા પણ હું ખુશ થઈને આપું છું ને, એ અણહકનું છે, મારા હકનું નથી. તમે સમજો, મારો હક નથી. હું કોઈ બ્રાહ્મણ નથી, હું કોઈ સાધુ નથી કે હું તમારો દાન સ્વીકારું. હું ભેટ કેવી રીતે લઈ શકું? હું કોઈ બ્રાહ્મણ નથી કે હું કોઈ સાધુ સંત નથી, તો 300 રૂપિયા તમે મને કેવી રીતે ભેટ આપી શકો? મારી મહેનત ના, મારો બસ મહેનતાણું 200 રૂપિયાનો થાય છે, એટલે 200 રૂપિયા હું લઉં, 300માંથી 1 રૂપિયો હું ન લઉં. આ એક જણાએ આવું નથી કરવું, એ દ્રષ્ટાંત નથી. જે કોઈ સમજનારા એવા ઘણા અમે જોયા છે, એ પોતાનો પરિશ્રમનો જે સ્કેલ હોય એટલું જ લે, વધારે આપો કાં પાછું આપી દે, અને કાં કોઈ દેવ મંદિરમાં દાન કરે. મારું નથી, મારા પસીનાનું તો નથી જ, એટલે હું ન લઉં. લિંકનના જીવનની પણ ઘટના છે કે એક કેસ બાબતમાં કોઈ શેઠજીને કંઈક હતું કામકાજ, એમના બધા કાગળિયાઓ કાગળ બધું કર્યું, તો ખુશ થઈને એમણે વધારે મહેનતાણામાં ડોલર્સ આપ્યા, તો લિંકને પરત કરી દીધા, મારું આટલું જ થાય. મતલબ કે સમજો ને, મારા $50 થાય, એનાથી વધારે હું તમે ન લઈ શકું, પણ હું તમને ખુશી થઈને આપું છું. એ આપો છો એ તમારી ઉદારતા છે, પણ હું ન લઈ શકું. એટલે કોઈ પણ સમજદાર સદબુદ્ધિ જેને છે એને આ વાત સમજાય. ગુરુ સદબુદ્ધિ, મારા પરસીનાનો નથી, હકથી બહારું છે. સમજાય છે? જલ્દી આ વસ્તુ સમજવી એ બહુ જ, નહીતર કે એમાં શું આપે છે ને, આપે છે સામેથી, તો એમાં શું વાંધો છે? ના, હવે એ એવા ઘણા હોય છે જે પાળતા હોય છે. કઠણ છે ને, એક મજૂર જેવો મજૂર 300 રૂપિયા પાછા આપી દે, મારું હકનું નથી. આ ધનતેરસના દિવસે એક જણાને બેંકના ખાતામાં નો ટ્રાન્સફર થઈ ગયા, બેંકના કોમ્પ્યુટર ભૂલથી 54 કરોડ. વિચાર કરો તો, એટલે પરત કરી દીધા ને, મારા નથી, આપણે કોઈના એવી રીતે આવી ગયા હોય તો થોડાક આપણે ક્યાં લેવા ગયા હતા, ભૂલ્યા ને એ ભોગવે જોયું. પણ ખરો જે માણસ એ મારા હકનું નથી, આ અણહકનું છે, એ ન સ્વીકારવું શાસ્ત્રનો ન્યાય છે. સુખી થવું હોય તો અને ભગવાનને પામવું હોય તો એ શરૂઆતમાં કાંઈ ખબર ન પડે, પણ અણહકનું છે ને એ બધું અધર્મનું કહેવાય. એ અધર્મનું છે ને એના નવ નવ આંગળકા દંત, એટલે આ દાંતરડા જેવું એ દ્રવ્ય કહેવાય. એટલે તમે કોઈને છરી મારી હોય તો તમે ખેંચી લો તો નીકળી જાય તો માણસ જીવી જાય, પણ કોઈને વાંકા દાંતરડા જોઈએ છે ને આવી રીતે વાંકા હોય, એ કોઈના પેટમાં નાખી દીધું પછી તમે ખેંચો સીધું નીકળે, આટલું કાપી નીકળે. અણહકનું જે આવી જાય એ આંતરડા કાપી નીકળે. કૌરવ કુળ ખલાસ થઈ ગયું શ્યામા અણહકમાં, પાંડવોને હકનું આપી દીધું હોત તો વિચાર કરો લ્યો. પણ એ કે ના, એના ભાઈઓનું હતું, એને સમજીને આપી દીધું હોત તો. દુર્યોધન કે એ ન આપું, ધૃતરાષ્ટ્રને ઈચ્છા નહોતી. એ પાંડવો તો ધર્માત્મા છે, ભિક્ષા માગીને જીવે તો શું વાંધો છે, વનમાં રહેવાનું જ ફાવે છે. ઓલો અંધ એમ કહે છે એના હકનું ભાઈ આપો ને, તમે બાપને ઠેકાણે છો, મોટા ભાઈ છો તો ફરજ છે કે તમારા નાના ભાઈના દીકરા છે, તમારા જ દીકરા કહેવાય ને, એનું હકનું થતું હોય તમે આપી દો ને. પણ જુઓ વ્યવહારમાં ભાઈઓ ભાઈઓનામાં એમાં હકનું કોઈનું આપશે? કોઈને આવે છે મુકતા જ નથી. ત્યાં જ ખબર પડે કે અનિતિ નીતિ કેટલી છે. વ્યવહારે જેના હકનું જેટલું હોય એનું એને આપી દેવું, આપણા હકનું જેટલું હોય એટલું આપણને મળે એ સ્વીકારી લેવું. હક વગરનું નહીં સ્વીકાર. અને એ અણહકનું લીધું ધૃતરાષ્ટ્રને દુર્યોધને, આખું કૌરવ કુળ ખલાસ થયું, મહાભારત એમાંથી થયું, આખરે વિનાશ. એટલે અણહકનું ક્યાંય પણથી આવે તો સ્વીકારવું ન જોઈએ. જીવન સુખી જીવન જીવવાની ચાવી છે. પણ આપણને તો ભાઈ હવે મફતનું મળે તો બીજું જોઈતું જ નથી, મફત મળે તો કંઈ કરવું નથી. બહુ તપાસો, કઠિયારો હતો ને લાકડા કાપવાનો ધંધો કરે ને વેચે, એમાંથી ગુજરાન ચલાવે. હવે એ રસ્તે એક સાધુ નીકળ્યા તો સાધુ એ રસ્તામાં ચાલ્યા જતા હતા, રામભજન કરતા કરતા બિચારા સાધુ મહારાજ ચાલ્યા જતા. રસ્તામાં સોના મોહર જોઈ જાડી, એટલે સાધુને થઈ ગયું કે મારે તો કઈ દ્રવ્યને સ્પર્શ કરવાનો રાખવાનો તો કોઈ ધર્મ છે નહીં, મારે કશા કામનું નહીં. સાધુ સાચો એટલે, નહીં તો ઉફાવી લઈએ. પણ સાચો સાધુ વિચારો, મારે તો દ્રવ્યને શું કરો, ભગવાન રાખે એમ રહીએ. પણ આ આમનમ ધૂળમાં દટાઈ જાય, કોઈના કામની ના આવે, એના કરતાં કોઈ ગરીબ માણસ હોય એને આપણે બતાવીએ કે ભાઈ પડ્યું છે તો એનું વિચારવાનું તો કામ થાય. એટલે સાધુ વિચારો માળા લઈને ત્યાં ઝાડને નીચે બેઠો તો કોઈ નીકળે તો એને બતાવી દઉં કે જો અહીં પડ્યું છે લઈ લે, તારું બિચારાને ગુજરાન થશે, એટલે ગરીબને બતાવીશ. એમાં પેલો કઠિયારો નીકળ્યો લાકડા કાપવા માટે, જંગલમાં જે જતો હતો. એટલે સાધુએ કીધું, એ ભાઈ હો જય સીતારામ બાપુ, હા જય સીતારામ. એ ભાઈ જો આ પેલી સોનામોર પડી છે, મારે સાધુને તો કાંઈ કામની નહીં, પણ હું જોઈ ગયો તો મને થયું કંઈ બેસું, કોઈ ગરીબ નીકળે તો એને બતાવું તો સારું થયું તમે નીકળ્યા, તે તમે લઈ લ્યો. આ ધૂળમાં દટાઈ જાય, કોઈના કોઈ દિવસ વાળ્યા જ રાખે, મફતની જશ, તમે લઈ લ્યો એટલે તમારે ગરીબ માણસને કામ આવી જાય. કઠિયારે સાધુની સામે જોઈને કીધું, મહારાજ ઘણી વાર બેસતા નથી. બસ તો કે બસ હમણાં જ એકાદ કલાકથી બેઠો છો, આજે જ જોઈ ને. હા, હું તને અઠવાડિયા જ જોઉં છું. કઠિયારો કે આ મારો રસ્તો છે, હું તો અઠવાડિયાથી જોઉં છું એને. સાધુ શું બોલે? તો કેમ લે? તો લેવાની શું, મારા હકનું છે, મારો અધિકાર શું એમનામાં? મને ભગવાને કામ આપ્યું છે એ હું કરું, એમાંથી જે મને પસીનો પાડીને જે કંઈ મળે એમાંથી મારું ગુજરાન થાય, એને મારો અધિકાર નથી. એનું જે થવું હોય તે થાય, મારો હક નથી. વિચાર કરો કે તમે નીકળ્યા હો તો શું થાય. ઘણા મન સમાધાન કરી લ્યો, આપણે ક્યાં લૂંટવાજ કરવા, આ તો ભગવાને સામેથી દીધું. આમાં આવશે શું? એવા રામ સામેથી શું આવશે? અને ગાળ દો તો તું સારો માણસ છે સામેથી શું આવશે? પેલો અડ્યો નહીં, મારા હકનું નથી, મનો ઇક્કો જ છે, બીજું કશું જ નથી. એટલે શ્રમ કર્યા વગર, ચાણક્યે પણ કહ્યું છે સુખસ્ય મૂલમ ધર્મ, સુખી થવું હોય તેનું મૂળ ધર્મ છે. અધર્મ કરીને બ્રહ્માંડ થયું ત્યારથી કોઈ સુખી થયો નથી, થવાનો પણ નથી. સુખનું મૂળ ધર્મ છે, સુખી થવું હોય તો ધર્મ પાળો. બસ શિક્ષાપત્રીમાં પણ એ જ છે, બધા આપણા શાસ્ત્રોમાં એ જ છે. પણ હીરાલાલ ઠક્કર એક બહુ સારા, હવે તો વૈયા ગયા, કર્મના સિદ્ધાંતના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલા પ્રોફેસર અમદાવાદના, એમણે બહુ સરસ વાત. પણ મૂળ વાત તો છે રવિશંકર મહારાજની. રવિશંકર મહારાજ કહેતા કે માણસ ઘી લેવા જાય, ફળફૂલ લેવા જાય તો બધું સૂંઘીને લે, પણ રૂપિયાની નોટ આવે તો માણસ સૂંઘ્યા વગર ખિસ્સામાં ગાલે. બધી વસ્તુ સૂંઘીને લે, પણ રૂપિયો આવે, રૂપિયાની નોટ આવે તો કોઈ સૂંઘતું નથી. સૂંઘવાનો કહેવાનો અર્થ હકનું છે, અણહકનું છે, ધર્મનું છે, અધર્મનું છે, મારું છે, એનો કોઈ વિચાર કરતો નહીં, એમ જ ખિસ્સામાં નાખી દે છે. માટે દ્રવ્યને પણ સૂંઘવું મારું છે, નીતિનું છે, હકનું છે. એ કઠિયારા જંગલમાં લાકડા કાપવા જતો હતો, એની જ વાત. એટલે કોઈ કીધું, ભાઈ તું અત્યારે જંગલમાં જાય છે? તો કહા, તને ખબર નથી, લાગે છે કે તને ખબર નથી. તો શું? આજ આપણા નગર શેઠે બધા ગરીબોને ભોજન સમારંભ રાખ્યો છે, અને પોતાના તરફથી બધાને સરસ ભોજનનો આજે રાખ્યું છે, તો તું કેમ નથી એમાં જમવા જતો? બધાને, નાના બાળકો સહિત પૂરા પરિવારોને બધાને જમાડે છે નગર શેઠે, એને કંઈક કંઈક પર્વ છે કે એનો કંઈ સંકલ્પ છે. તમારો પરિવાર સાથે ત્યાં જમી લો ને, શું કામ મહેનતમાં કરવા જાય છે? મારા ભગવાને મને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, તંદુરસ્તી આપી કરવો હોય તો મારો એવો કયો અધિકાર છે કરવો હોય કે આજે દીકરા દીકરીઓ સમૂહ થાય કે હા, હું કમાઈ ન શકતો હોઉં તો મને કંઈક ફરજ પડે, અને તો હું અધિકારી કે મારું કંઈ ચાલતું નથી તો હું સ્વીકારી શકું. પણ જ્યાં સુધી મને ભગવાન મહેનત આપે છે, શરીર આપ્યું છે, સ્વાસ્થ્ય આપ્યું છે, જંગલમાં જાઉં છું તો સરસ લાકડા મળી રહે છે, અને લાકડા લઈને આવું છું તો ખરીદનારા પણ મળી જાય છે, તો મારે શા માટે એવી રીતે મફતનું ખાવું જોઈએ? ન જમવા ગયો. અરે એક જગ્યાએ આ રામકથા હતી, કથા બહુ બનેલી જ વાત છે. પછી કથા પૂરી થાય અને પછી ભોજન પ્રસાદ લગભગ બધી જગ્યાએ હોય, એટલે સામે જ બસ સ્ટેન્ડ હતું ને, એક બાપા બેઠેલા હાથમાં થેલીને બસ પકડવાની, એટલે બેઠેલા ને બધા લોકો જમવા જતા હોય. કોઈ કીધું, દાદા આવી જાઓ જમવામાં, બેસી જાઓ અહીંયા. તો કે કેમ બાપા? તો કે કથા ચાલે છે ને, એટલે કથા પછી બધાને જમાડે છે. બાપાએ બહુ સરસ જવાબ દીધો, કોને જમાડે છે? કે જે કથામાં આવ્યા હોય એને. કથા સાંભળી હોય એને પ્રસાદ લેવાનો અધિકાર છે, મેં કથા સાંભળી નથી એટલે મારે પ્રસાદ લેવાનો કોઈ અધિકાર નથી. ને આપણે તો છેલ્લે જ આવે, કેટલી નીતિ છે. જમવા માટે જ આપણે ભોજન જમવાનું ફૂલ ડીશ છે તો હા છેલ્લે જશું અડધો કલાક, છેલ્લે આવીને જમી નીકળી જાય. ક્યાં અધર્મ થાય છે, ક્યાં અનિતિ થાય છે, ક્યાં અણહકનું ખાય છે. કથા સાંભળો ને પછી પ્રસાદ લો એ ઉત્તમ છે. એ બધે હકનો, નીતિનો, અનિતિનો વિચાર કરવો જોઈએ, એમ જ ના સ્વીકારવું. પરબની જગ્યામાં બનેલી વાત છે. 80-85 વર્ષના વૃદ્ધ સાધુ સાવ ખખડી ગયેલા, અવસ્થા કેટલી 85 વર્ષની, એટલે તો હાથમાં સાવણો લઈને આખો દિવસ વાળ્યા જ રાખે પરબની જગ્યામાં, ચોકને આ તે બધું વાળે જ રાખે. એટલે કોઈ યાત્રાળુ આ તે બધા આવતા હોય, તેમણે કીધું કે મહાત્માજી તમે વૃદ્ધ થયા અને તમારે અને તમે સાધુ છો, તમારે આ બધું કરવાની શું જરૂર છે, નિરાતે બેસો ને. એટલે કઈ સાધુ બોલ્યા નહીં. પેલા બહુ આગ્રહ રાખ્યો, મહાત્મા તમે રેવા દો, આ સાવણો લઈને અમે બે ત્રણ દિવસથી આ જોઈએ છે, તમે વાળે જ રાખો, સાફ કરીએ જ રાખો, કામ કરીએ જ રાખો, ઘણી વાર બેસતા નથી, બસ આ શું કરવા કરો છો, પણ મૂકો ને બધું. પછી મહાત્માજી રેવાયું નહીં ને, એટલે એમણે કીધું ભાઈ તમે ઓલું જો ઝાડ દેખાય છે ને હા, એ નીચે જોઈ આવો શું છે, તમને જવાબ મળી જાય. એટલે પેલા જોવા ગયા, ન્યાય એક ખહુર્યું કૂતરું બેઠેલું, રૂવાએ ખરી ગયેલા, રૂવાડે રૂવાડે જીવડા, આવું મડખુલ્યું થઈ ગયેલું હાઠીકા જેવું અને આડું પડેલું, રોગ ગણાય નહીં એટલા, ચામડી ઉપર વાઠા, લોહી માંસ કશું નહીં, બેઠું જાતે થઈ શકે માંડ માંડ એવું. એટલે પાછા એક મહાત્માજી ત્યાં મળદાલ ખહુર્યું કૂતરું છે મરવા વાકે જીવું, બસ એ આશ્રમનો રોટલો ખાય છે અને રાતે ચોકી નથી કરતો, એટલે એની દશા એવી થઈ છે. હવે હું જગ્યાનો રોટલો ખાઉં અને જો હાવણો લઈને વાળું નહીં તો મારી દશા પણ એવી થાય. એટલે મારે ખહુર્યું કૂતરું નથી થવું, એટલા માટે હું આ કામ કરું છું. એટલે શ્રમ કર્યા વગર, સેવા કર્યા વગર, કાંઈ પણ યોગદાન આપ્યા વગર કોઈને પણ માણસ માત્રને ખાવાનો અધિકાર નથી, નહીતર ભોગવવામાં આવે જ છે. છેને સમજવા જેવું, આપણે બહુ બહુ સમજવા જેવું છે. અને આપણે તો પ્રસાદને બાને ઠીક છે, આ પ્રસાદ આપે જમો એ તો બરાબર છે, પણ જમાડનાર કોઈ મફત જમાડતું નથી, સમજી રાખો. અમારે સાધુ સંતોએ બહુ વિવેકથી જ જીવવું પડે. શરીરની જરૂરિયાતો હોય એ પ્રમાણે લઈએ બરાબર છે, પણ બીજું સ્વીકાર કરવો અને કંઈ એવું સમાજમાં યોગદાન આપવું નહીં, જલસા જ કરવા, બેલેન્સ વધારવા અને સમાજના ધર્મના પૈસે જલસા જ કરવા, એ અધર્મ છે બહુ મોટો. પછી આ ખહુરિયા કૂતરા જ થાય, અત્યારે ન થાય પણ થાય થાય ને એ જ થાય, કારણ ચૂકવ્યા વગર કોઈ છૂટકો જ નથી. પૃથ્વી ગોળ છે અને ગોળ વસ્તુમાં તમે બોલો અને તરત સામો પડઘો આવે કે ના આવે, આવે કે ના આવે. પછી એમ તમે કયો, એ ભાઈ સામેથી આવશે શું, એ ભાઈ રામ સામેથી શું આવશે અને ગાળ દો તો, તું સારો માણસ છે સામેથી શું આવશે, તું સારો માણસ, તું ખરાબ છે નીચ છે સામેથી શું આવશે, તું ખરાબ છે નીચ છે. આ દુનિયા છે ને એ આપણા કર્મોનો ઇક્કો જ છે, બીજું કશું જ નથી. એટલે શ્રમ કર્યા વગર, કંઈક આપ્યા વગર ખાવાનો કે લેવાનો કે ભોગવવાનો અધિકાર નથી, ગ્રહસ્થોએ પણ અને સાધુઓએ પણ. બહુ સમાજ જીવનમાં સુખી થવું હોય તો ખોટું મૂકી દે, અનિતિનું મૂકી. ગાંધીજીની જે અમુક વાતો છે ગજબ છે. એમણે બહુ મૌલિક રીતે, મૌલિક એટલે પોતાના મનમાંથી ઉઠેલી વાતોમાં, એમણે 7 સામાજિક પાપ ગણાવ્યા છે. જો તમે સમજી શકતા હો તો આમ આફરીન થઈ જવાય, વાહ. કોઈ સારું ગીત સાંભળો તમે એમ કહો ને, ક્યાં બાત હે. એમ ગાંધીજીએ સાત સામાજિક, વ્યક્તિગત પાપ નહીં, સામાજિક પાપ છે. વ્યક્તિગત પાપ કરે માણસ વ્યક્તિને ભોગવવું પડે. સામાજિક પાપ એ છે કે વ્યક્તિએ તો ભોગવવાનું જ આવે, પણ આખો સમાજ એ પાપ ભોગવે એવું સામાજિક સાત પાપ છે. અદ્ભુત સરસ. એમાં ગાંધીજીએ પહેલું પાપ લખ્યું છે, એ શ્રમ વગરની સંપત્તિ, એ સામાજિક પાપ છે. શ્રમ કર્યા વગર સંપત્તિ ક્યાંયથી લઈ લેવી, મેળવી લેવી, હક જમાવી દેવો, એ સામાજિક પાપ છે. શ્રમ કરો ને સંપત્તિ મેળવો, કેટલું સરસ ચિંતન. સામાજિક પાપ છે, આખા સમાજને દુખી કરે છે, આખો સમાજ દુખી થાય છે. આપણા દેશની હાલતમાં આ નથી લાગતું, આ સામાજિક પાપમાં કોઈ કરવું નથી, લઈ લેવું છે બધું. વ્હાઈટ કોલર રાખીને ફરવું છે, પગાર કેટલો છે? 50-60 હોય તો ચાલે, લે શ્રમ નહીં. રાજકારણીને હમણાં જોઈને પેલા કેટલું કૌભાંડ કર્યું છે, પેલા ટેલિકોમમાં 60,000 કરોડ, નામ બોલીએ તો તાવ આવે આપણને. 1 કરોડ હોય તો ઠીક, 60,000 કરોડ. તે દિવસે આપણે વળી ગણી ગણી 10,000 કરોડ સુધી ગયા હતા બેંક બેલેન્સમાં. આટલું હોય 10,000 કરોડ તો એ મને થયું વધારે પડતું હશે શું? 60,000 કરોડ. અને તો નાક કટા ને કાંઈ છે જ નહીં કોઈ. અને આવા તો કેટલાય ખાતાઓમાં, કારણ કે આપણા દેશમાં એવું કોઈ ખાતું નથી જેમાં કોઈ ખાતું ન હોય. આ દેશ હાથે કરીને ગરીબ દુખી થાય છે ને, એનું કારણ સામાજિક પાપ, શ્રમ વગરની સંપત્તિ. ગાંધીજીને સલામ કરવી પડે કે કેવું લખ્યું છે. શ્રમ વગરની સંપત્તિ પહેલું પાપ જોજો. બીજું, સિદ્ધાંત વગરનું રાજકારણ સામાજિક પાપ છે ગાંધીજી. આજે છે રાજકારણમાં સિદ્ધાંત, એટલે આપણે આખો દેશ પાપ ભોગવે છે, દુઃખ ભોગવે છે. સિદ્ધાંત વગરનું રાજકારણ સામાજિક પાપ છે. ત્રીજું સાંભળજો, નીતિ વગરનો વેપાર ગાંધીજી કે સામાજિક પાપ છે. જેટલું જોખવાનું એટલું જોખવાનું, જે માલ દેવાનો જે સેમ્પલ એ જ માલ આપવાનો, જેવી રીતે એવી જ એવા જ કન્ટેન્ટ એ જ રીતે એટલા માલ આપવું. જરાય પેલું ભેળસેળ ન કરો. ઓહો, લખનૌમાં હમણાં પકડાવું માણસને ચડાવવાના લોહીમાં ઢોરના લોહી એડ કર્યા, ભૂંડના નાના તેના એના લોહી મિક્સ કરીને પછી ચડાવે, કારણ કે એ લોહી વેચે, બ્લડ વેચે, એમાંથી પૈસા પકાવે. કરનારા બધા ડોક્ટર્સ, એ સિવાય તો કોણ કરે? આ બીજી કોની બુદ્ધિ આલે? નીતિ વગરનો વેપાર. પણ આ બધું શું છે કે ક્યાંય સારું સાંભળવા જવાનું જ નહીં ને. આ બધા સત્સંગ ને કથા વાર્તા હોય એને બધા નકામા ને બધા સાવ ફિઝુલ વાતો કરે છે, આવું કઈ હોવું જ ન જોઈએ એવું કરનારા કહેનારા આ દેશની ફેરવી ને. ગાંધીજી પેલા એમ કીધેલું કે ભાઈ સૌ પ્રાર્થના કરો. જવાહરલાલજી પોતે જ પહેલા જ પ્રાઇમ મિનિસ્ટર પીએમ થયા, એ પ્રાર્થનાના જ વિરોધી કે વેસ્ટ ઓફ ટાઈમ છે, ત્યાંથી જ આપણી પથારી ભરી દેશની. હવે જે માણસ નાસ્તિક છે પ્રાર્થનામાં ઈશ્વરમાં ધર, એનો ઈશ્વરમાં પ્રાર્થનામાં માનો તો એમાંથી નૈતિક મૂલ્યોનું ભાથું મળે. તમે સત્સંગમાં જાઓ, આપણે એમ નથી કહેતા બધા સુધરી જાય, પણ તમે એટલો તો જરૂર કાનની બુટી પકડીને કહેતા હશો ને, સ્વીકાર કરશો કે તમે પહેલા જેટલા ખરાબ હતા એનાથી કંઈક સારા તો જરૂર થયા છો. હવે આ સાંભળ્યું જ ન હોય તો આ વિગતે તમને કેમ ખબર પડે કે હકનું શું કહેવાય, અણહકનું શું કહેવાય? ખબર પડે, સાંભળવું તો પડે. એમણે કોઈ દી સાંભળ્યું જ નથી, સાંભળવા માંગતા નથી. અને જેટલા બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના જેટલા બધા સેમિનાર ચાલે છે એમાં કેવી રીતે મિલિયોનર થવું, લખપતિ કેમ થવું, પૈસાનો ટાર્ગેટ કેમ પાર પાડવો, એ જ શીખવવામાં આવે. તમે સફળતા, યુ કેન વિન, જીત તમારી, શું પણ શેની જીત કરવી છે તમારે કરી કરી. ચારિત્ર શીખવો ને ધર્મ શીખવો, નીતિમત્તા શીખવો, પૈસો ગમે ત્યાંથી લાવો, ટાર્ગેટ રાખો. એ શીખવાડનારા ત્યાં ત્યાં બેઠા હોય છે પાછા. આ પોઝિટિવ થિંકિંગ સારું છે, એમાંથી આપણને ડિપ્રેશનમાંથી બહાર લાવે ત્યાં સુધી બરાબર છે, પણ પોઝિટિવ થિંકિંગને બાને સાવ એટલું બધું હમમંગ ચાલ્યું છે, લોકો આંધળા ભીત થઈને એટલા પડ્યા છે. હશે હવે આપણે નાને મોઢે શું મોટી વાત કરવી, પણ માણસને ચડાવવાના લોહીમાં પશુઓના લોહી મિક્સ થાય, અને ભણેલા ગણેલા લોકો આરોગ્ય સાથે ને ખાવાની ચીજ સાથે જે ભેળસેળ કરે એને તો જાહેર ચોકમાં ફાંસી લટકાવો ને તોય ઓછું પડે, એને તો તોપે દેવા જોઈએ, અગ્નિ સંસ્કાર એનો ન થવો જોઈએ, એટલા ઘોર પાપિષ્ટ આ સમાજના છે એ લોકો. એક માણસ પથારીયા પડ્યો છે, પૈસાની સગવડતા નહીં, છતાંય ડૉક્ટરને કાગલુતી કરે છે. ડૉક્ટર કહે છે એક ઇન્જેક્શન આવે છે 2000 આવે છે, તમને લગાવું તો તમે કંઈક જીવી જાઓ. એ બિચારો ગમે તેમ સગવડ કરીને 2000 આપે છે, અને સાવ નકલી ઇન્જેક્શન એને ફટકાર આવે છે, પૈસા પણ જાય છે, જિંદગી પણ જાય છે, એ પાપ પણ ભોગવે. પણ આવું કરનારાને કાંઈ સૂચતું નથી, એને પૈસો જ દેખાય છે. કંઈક દુખિયાઓનું, કંઈક ગરીબોનું, કંઈક વિધવાઓનું, કંઈક અનાથોનું કંઈક તો વિચારો. નીતિ વગરનો વેપારી વેપાર, ત્રીજું પાપ સામાજિક, ગાંધીજી કે. ચોથું અફલાતું હોય, એક એક વસ્તુ આવે છે તો મને તમ કાંઈ નું કાંઈ થાય છે, તમને કાંઈ નથી થતું. શ્રમ વગરની સંપત્તિ, સિદ્ધાંત વગરનું રાજકારણ, નીતિ વગરનો વેપાર, ચોથું ચારિત્ર વગરનું શિક્ષણ સામાજિક પાપ છે ગાંધીજી કે. તમે ચારિત્ર શીખવો, આજે કઈ સ્કૂલ પ્રાઇમરીથી માની કોલેજ યુનિવર્સિટીમાં ક્યાં ચારિત્ર શીખવાય છે? તમે બેન બેટી ચોખ્ખા રહેજો, કે તમે નીતિવાન પ્રામાણિકતા સંસ્કારમાં જીવજો, ક્યાં શીખવાડાય છે? કયું મોરલ શીખવાડાય છે? એટલે જ કોઈએ કીધું કે આજની શાળા કોલેજો છે, સુખી થવું પહેલાં એને તાળા મારો, 10 વર્ષ માટે આ બધી યુનિવર્સિટીઓ બંધ કરી દો જો સમાજને સુખી કરવો હોય તો. માણસ અભણ હશે તો ચાલશે, પણ નથી શીખવાનું એ શીખવાડીને બહાર કાઢવાના જ હોય તો એને બંધ કરો. ચારિત્ર વગરનું શિક્ષણ, એટલે ગાંધીજીને બળતા પેટે કહેવું પડ્યું હતું કે સ્કૂલ કોલેજમાં પોતાના સબ્જેક્ટનો વિષયનો નિષ્ણાત શિક્ષક ન હોય તો હું એને ચલાવી લઉં, પણ ચારિત્રમાં શિથિલ શિક્ષક હોય એ હું ન ચલાવું. ગાંધીજી કે એ સામાજિક પાપ છે, સમાજ બહુ પતન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. આજે ઘર ઘર શું થયું તો તમને બધા પરિવારવાળા છો એટલે તમને બધાને ખબર હોય કે આજે દીકરા દીકરીઓ સાચવવા એ કેટલું બધું કામ કપરું થઈ ગયું છે, હે ને? સામાજિક પાપ છે. માણસ એકલો નથી મરતો, આખા સમાજને લઈને મરે છે અને દુઃખી થાય છે. સામાજિક પાપ ચોથું. પાંચમું, માનવતા વિહોણું વિજ્ઞાન સામાજિક પાપ છે. માનવતાના ઉપયોગમાં અણુ રિએક્ટરો આવે બહુ સારી વાત છે, જેટલી જેટલી શોધ છે, ઉપકરણો છે માનવના સંરક્ષણ માટે, સુસગવડતાઓ માટે, રિમોટ કંટ્રોલથી સગવડતાઓ વધે, વિકલાંગ હોય, હેન્ડીકેપ હોય એને માટે બધું જરૂરી, બહુ સારું છે. ચાપ દબાઈને બારણું ખુલે આ છે તે બધું થઈ જાય, પણ એ રિમોટ કંટ્રોલથી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે એ માનવતા વિહોણું વિજ્ઞાન છે, સામાજિક પાપ છે. છઠ્ઠું ગાંધીજી કહે સામાજિક પાપ, વિવેક વગરનો ઉપભોગ. વિવેક વગરનો ભોગ વિલાસ, હરવું ફરવું, જોવું ખાવું પીવું, આનંદ પ્રમો, નાચવું કૂદવું, દરેક જગ્યાએ જેને વિવેક નથી તો એ સામાજિક પાપ કરે છે. આજે ધાર્મિક ઉત્સવો જોઈ લે, વિવેક વગરનો આનંદ છે, વિવેક વગરનો ભોગ છે, સાત્વિકતા વગરનો આનંદ છે, આ સામાજિક પાપ છે. આનંદ માણે, ભોગ માણે, પણ સાત્વિકતા, પવિત્રતા, વિવેક તો સાચો, પણ સાત્વિકતા મૂકીને માણેલો આનંદ કે ભોગ વિલાસ કે ઉપભોગ ગાંધીજી કહે સામાજિક પાપ છે. આ આ ડોહાને સૂજ્યું કેવી રીતે? કોઈ સાધુને નથી સૂજ્યું. અને છેલ્લું ગાંધીજીએ કહ્યું, સામાજિક પાપ કાંઈ થઈ જાય એવું, ત્યાગ વગરની ભક્તિ, ગાંધીજી કહે સામાજિક પાપ છે.